સ્વામિ આનંદના સંબંધ વિશ્વમાં અલ્મોડાથી કૌસાની ટ્રીપ માટે અમે જે જીપ કરી હતી તે આકાશવાણી અલ્મોડાએ કરી આપેલી અને તે ક્રેડિટ પર. તેનું સાચું ભાન તો અમને અનાસક્તિ આશ્રમ આટો મરાવી ડ્રાઈવરે કૌસાનીની બજારમાં મશીન બંધ કરી જીપ ઊભી રાખી ઉત્તર કે જહાં જાના વહાં હો આઈએ જીપ યહાં સે આગે કહીં નહીં જાયેગી તેમ સાફ શબ્દોમાં સુપડા જાટક સંભળાવ્યું ત્યારે થયું. કૌસાની તો નાનું પહાડી ગામ, રિક્ષા ટપ્પો ગાડી કાંઈ મળે નહીં. સ્વામી આનંદ જે ઘરે રહેતા હતા તે ઘર ટુરિસ્ટ બંગલા પાસે રોડ પર જ પોસ્ટ ઓફિસની નજીક આવેલું. બજારથી 2 કિલોમીટર દૂર પહાડી ઢાળઢોળાવાળા રસ્તે ચાલીને પાછા આવતા સહેજે 2-2.5 કલાક જતા રહે અને 1-1.5 કલાકમાં તો અમારી ટ્રીપ અલમોડા પાછી જવાની હતી. આમ સ્વામી આનંદનું ઘર એ ત્યાં કૌસાનીમાં હોવા છતાં જ, અને મોહન કાંડપાલ જો અલમોડાથી આવ્યો હોય તો તેને પણ નહીં મળી શકાય તેવો અફસોસ હું કરતો હતો. મનમાં થયું કે હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો. અમારા બીજા સાથીદારો સુમિત્રાનંદન પંતજીના ગૃહ સ્મારકે બેઠક જમાવીને બેઠા હતા. આટલી વારમાં ત્યાં સ્વામી આનંદના ઘરે જઈ આવાય તો સારું એવી ઈચ્છા. અમારી પાસે 2 જીપ હતી. અમારી જીપના ડ્રાઈવરે તો ઘસીને ના પાડી દીધી હતી, તેથી તેને કંઈ કહેવાય એમ હતું નહીં. બીજી જીપનો ડ્રાઈવર એ છોકરો સહેજ સુંવાળો લાગ્યો. જમાનાનું ઝેર હજી ઓછું ચડ્યું હોય તેવું તેના ચહેરા પરથી લાગે. તેને પૂછવાની હિંમત કરી જોઈ. મારા સાથીદારોએ તેને સમજાવ્યો અને મેં અરજ આજીજી કરી. તેને કહ્યું કે આપકે લીએ સિર્ફ 4-5 કિલોમીટર કાંઈ સવાલ હૈ, મગર હમારે લીએ તો એક રેર મોકા હૈ, પહાડી લોગ તો અચ્છે દિલ વાલે હોતે હૈ, વગેરે વગેરે. અંતે એ ડ્રાઈવર છોકરો પીગળ્યો, મારા પર મહેરબાન થયો, પણ ફરી શરત કરી, વા ઘર સે આગે જીપ કહીં નહીં જાયેગી, કબૂલે? મેં કહ્યું કબૂલ, મગર જલ્દી ચલીએ તો સહી. ડ્રાઈવર છોકરાએ જીપ પલાણી અને પીગળેલા મીણની જેમ જીપ ઢાળ ઉતરવા લાગી. જિંદગીનો એક અદ્ભુત અનુભવ મળ્યો. ઘણીવાર કોઈ ઇંગ્લેન્ડ ફ્રાન્સ જઈ આવ્યું હોય અને શેક્સપિયરના ઘરની કે વિક્ટર યુગો કે વાન ગોગના ઘરની વાતો અહોભાવથી કરતું હોય ત્યારે મને તે બધું થોડું વહેવલું અને વ્યક્તિપૂજક લાગતું. પણ કૌસાનીમાં સ્વામી આનંદના ઘરના સરનામા માટે મેં અલમોડાથી છેક તિથલ અશ્વિનભાઈને ફોન કર્યો ત્યારે મને આવી ઈચ્છા કેવી માનવ સહજ અને અદમ્ય હોય છે તેનો ખ્યાલ આવ્યો. અને કૃતિમાં નહીં પણ કૃતિ બહાર સર્જકને કે કોઈ વ્યક્તિને તેના સમયના તેના પરિવેશના પરિપ્રેક્ષ્યમાં સમજવા તે ઉપકારક નીવડે છે તેનો પણ ખ્યાલ આવ્યો. મારો સ્વામી આનંદનો એ ઘર જોવાનો અનુભવ સ્મરણ દાબડીમાં હંમેશ માટે ઝળકતો એક અનુભવ રત્ન બની રહ્યો. મને સ્વામી આનંદનો પરિચય મોહનજી રુદર થકી થયો. મોટાભાઈએ ધરતીના હીર જેવા ખમીરવંતા મોહનજી રુદરનો પરિચય કરાવેલો તે તો સ્વામીજીની ધરતીની આરતીના સંકલિત લેખોમાં. તે પછી તો તેમનું નઘરોળ, મોતને હંફાવનારા, માનવતાના વેરી અને અનંતકળા એ સ્વતંત્ર પુસ્તકો જ વાંચેલા. ઓજ અને ઓઘથી ભર્યું ભર્યું આવું લખલખતું લસલસતું પ્રાણવાન પ્રાભય ગદ્ય મેં અગાઉ વાંચેલું નહીં. ભાષાનું બળ અને તળ આતમ સાથે વળ ચડાવી તેમાં તંતોતંત હાજર. ગદ્ય પદ્ય કે કોઈ શૈલી એ માત્ર શૈલી નથી, એક જીવનશૈલી છે અને સ્વભાવ વ્યક્તિત્વની એક ઝાંખી ઝલક એક આઈનો છે તેવી મારી માન્યતા. આ માન્યતાને સારા સર્જકો ઉપરાંત કેટલાક ઉપરછલ્લા લેબલિયા ચિંતક નિબંધકારોના વરખિયા વરણાગી નિબંધોએ પણ પોષેલી. સ્વામીજીને મળ્યો નથી, પણ તેમના ગદ્યમાં તેમના વ્યક્તિત્વની રેખાઓ જોઈ શકું છું. તેમના ગદ્યની ફકડાઈ અને ચોટ કબીર જેવા સંત સાધકો જેવી. હું તો તેમને વાંચું અને સમજું તે પહેલાં 1976માં તેઓ ચાલ્યા ગયેલા. પછી તેમના વિશે જે સાંભળેલું વાંચેલું તેના જ વિચારો ચાલ્યા કર્યા. સ્વામી આનંદનો પૂર્વાશ્રમ તો તેમના પૂર્વજન્મ જેવો જ કહેવાય. તેના વિશે જાણતા મારામાં ખૂણે ખાંચરે પડે રહેલું જાતિ અભિમાન અને જાતિ સભાનતા પોરસાતી કે સ્વામી આનંદ પણ અમારી નાતના ઝાલાવાડી અવદિત્ય સહસ્ર બ્રાહ્મણ અને એ પણ પાછા દવે. સ્વામીજી વિશે અને તેમના લેખો વાંચતા વાંચતા ખ્યાલ આવ્યો કે તેમની વર્ણાશ્રમની પૂર્વાશ્રમની સભાનતા કેવી રીતે ખરી પડી હશે અને કેવી રીતે તેઓ આ સમગ્ર ભૂભારતીના સેવક અને ધરતીના છોરું થઈને રહ્યા હશે. મારી અંદર પણ ક્યાંક ક્યાંક સુકાઈને ચોંટી રહેલા જાતિ સભાનતાઓના ભીંગડાઓ તેમણે ખેરવ્યા. પૂર્વાશ્રમનું નામ હિંમતલાલ દવે. કિશોર વયે લગ્નની બેડીમાંથી છૂટવા હિંમત કરી ભાગી ગયેલા સાધુ સંતો બાવા ચેલકાવની જમાતમાં એ કવિ બાણભટ્ટની જેમ ભળી ગયેલા. હિમાલય અને આખા દેશમાં રખડી આવેલા. સાધુ તો ચલતા ભલા એ સૂત્ર આચરણમાં ઉતારેલું. બંગાળના ક્રાંતિકારીઓના સંપર્કમાં આવેલા અને મહારાષ્ટ્ર તો તેમનું બીજું ઘર. ત્યાં લોકમાન્ય તિલકના સંપર્કમાં આવેલા. મરાઠી તો તેમની બીજી માતૃભાષા. આઝાદીના જુવાળમાં એક પછી એક મોજા પર સવાર થઈ મહારાષ્ટ્રમાં અનેક સભાઓ તેમણે ગજવી છે. તે વખતે પ્રજાની નાડસમાં કેસરી અને રાષ્ટ્રમત એ પત્રોમાં તેમણે કામ કરેલું. પ્રવૃત્તિની આ સપાટી પરથી ફરી હિમાલય બોલાવે અને ફરી હિમાલયમાં ડૂબકી. હિમાલય જ તેમનું સાચું પિયર. જોકે ફરી પ્રવૃત્તિ શોધતી આવે. તેઓ પોતે જ કહેતા, પ્રવૃત્તિની કંબલ આ બાબાને છોડે તેમ ન હતી. એની બેસેન્ટની હિલ બોય સ્કૂલમાં જોડાયા. ફરી પાછા સક્રિય જીવનમાં ગુજરાત. ગાંધીજીના ચુંબકીય સંપર્કમાં આવ્યા ને 3 વર્ષ પલાઠી વાળીને 1919-22 સુધી નવજીવન અને યંગ ઇન્ડિયાનું કામ સંભાળ્યું. એક એક કામનો અનુભવ. 3-3 રાતના ઉજાગરા મટકું માર્યા વિનાય ખેંચી કાઢે. પ્રકાશન પત્રોના લીધે જ એમને સરકારી રજા એટલે કે જેલનો લાભ મળેલો. સરદારના બારડોરી સત્યાગ્રહ વખતે તેમના સેક્રેટરી તરીકે તેમના જમણા હાથ બની રહ્યા. થાણામાં ગાંધી આશ્રમ સ્થાપ્યો. આઝાદીમાં ભાગલાની વિભીષિકા વખતે હરદ્વાર દહેરાદૂનમાં નિર્વાસોતીની છાવણીમાં કામે લાગી ગયા. રવિશંકર રાવળે સ્વામીજીને અગ્નિવેશ તેજોદીપ્ત ભગવા વસ્ત્રોમાં યુવાવસ્થામાં જોયેલા. એ ભગવો ભેખ ઉતારી સફેદ શુભ્ર વસ્ત્રો તેમણે ક્યારે ધારણ કર્યા હશે? કાકા સાહેબે 1922માં નવજીવનમાં એક લેખમાં લખેલું. આ કાકા સાહેબે સ્વામીજીએ જે સાથે હિમાલય યાત્રા કરી હશે એ પછી લખ્યું હશે, પણ એમણે લખેલું. હિમાલયમાંથી પાછા આવ્યા ત્યારે સ્વામી એક જુદા જ માણસ બન્યા. તેમણે જોઈ લીધું કે માણસમાં સાધુતા હોય પણ સાધુનો વેશ ન હોવો જોઈએ. માણસ અપરિગ્રહ વ્રતનું પાલન કરે પણ ભિક્ષા માગતો, ઉપદેશ કરતો ન ફરે. દુનિયામાં રહે છતાં નિસ્પૃહતા કેળવે, અમર્યાદ પ્રવૃત્તિઓમાં પડે છતાં અનાસક્ત રહે, તો જ માણસ આજે દેશની કંઈક સેવા કરી શકે. લોકો આપણને સાધુ તરીકે ઓળખે એટલે મૂવા પડ્યા. લોકો જોડે દુનિયાદારી માણસ જેવા જ રહીએ, તેમની જ ભાષા બોલીએ, તેમના જેવી જ પ્રવૃત્તિ આદરીએ, અને છતાં તેની અંદર મોહ મમતા ન રાખીએ, તો જ સંન્યાસીનું કર્તવ્ય પાર પાડ્યું ગણાય. સ્વામીજી એ રામકૃષ્ણ મતના સાધુ. આવા સાધુઓની લાક્ષણિકતા કઈ? સ્વામીજી પોતે જ કહે છે, આ જમાતના સાધુઓના ત્રણ ગુણ: નિર્વ્યસન, કેળવણી, જનસેવા. અભણ અવળચંડો એક ન મળે. બસ ત્યારથી જ આત્મખોજ, શ્રદ્ધા, આસ્થા, સંતોની ચરણ સેવા, દુઃખી જનતાની સેવા ભક્તિ, સર્વધર્મ સમભાવના સંસ્કાર સિંચાયા, ન્યાલ થઈ ગયા. એમની સેવા એ સક્રિય લોકસેવા. તેઓ માનતા કે સાધુ તો એક લોટી અને દો લંગોટીનો હકદાર, એનાથી અધકું કશું ન ખપે. સમાજનું ઋણ સંસારી 10 ગણું ફેડે અને સાધુ 100 ગણું ફેડે ત્યાં સુધી તો અદાયગી જ કરી, અધકું કશું ન કર્યું. તેમણે સક્રિય લોકસેવા, રાષ્ટ્રસેવા અને સાહિત્ય સેવા કરી ભાષાને અજવાળી, સમાજના ઋણમાંથી ઉઋણ થયા, ઋણમુક્ત થયા. વ્યક્તિ સિદ્ધાંતમાં, વિચારમાં, સર્જનમાં મહાનથી મહાનતમ અને મહાનતર થઈ શકે છે, પણ અધોળ આચરણમાં કેટલું મૂક્યું તેના લેખાજોખામાં પાછી પડે છે. સિદ્ધાંતમાં વસુધૈવ કુટુંબકમ કહી એક સ્કેન્ડિનેવિયનને ભાઈ ગણી શકાય છે, પણ ખરી કસોટી તો જ્યાં સ્વાર્થ, રાગ, દ્વેષ અને માનવીય વ્યવહારો જોડાયેલા હોય, ત્યાં નજીકના માણસો સાથે કે પાડોશીઓ સાથે થાય છે. ઈશુ ભગવાને અમસ્તુ જ નહીં કહ્યું હોય કે લવ ધાય નેઇબર. એક માણસ તરીકેની છબી ત્યાં જ વધારે સાચી મળે છે. સ્વામીજીની આ છબી જોવા જ અહીં કૌસાની આવ્યો છું, જ્યાં સ્વામીજી 15-20 વર્ષ પહેલાં રહેલા અને ધ્યાન, મનન, ચિંતન, હિમાલય સેવન, સાહિત્ય સાધના સાથે સાથે આસપાસના લોકોની તેમણે મૌન સેવા કરેલી. આજે સ્વામીજીના અવસાનને લગભગ 19-20 વર્ષના વાણા વાઈ ગયા છે. તેમને કૌસાની છોડ્યાય 25-30 વર્ષ થયા હશે. મેં તેમને જોયા સુદ્ધા નથી, માત્ર તેમના શબ્દ, અક્ષર એવા અક્ષરની જ આછી એવી ઓળખાણથી અહીં લગી ખેંચાઈ આવ્યો છું. એ ઘરમાં અત્યારે રહેતા મકાન માલિકને કેવું લાગશે? તે કેવો રિસ્પોન્સ આપશે? આવી આશંકાઓ ઉઠતી હતી. જોકે ત્યાં જવા જોવાની ઈચ્છા જેટલી હતી કે એના સ્વાર્થમાં આવા વ્યવહારિક પ્રશ્નો દેખાયા જ નહીં. અમારી જીભ તો આવા વિચારો મનમાં ચાલતા હતા ત્યાં જ અચાનક એ ઊભી રહી. કેપ્ટન હોશિયાર સિંહને ઘેર. કેપ્ટન હોશિયાર સિંહ યહીં રહેતે હૈ? એમ મેં પૂછ્યું. અગંતુકના ધાડિયાને જોઈ અંદરથી એ સત્કારમાં યજમાનોનું ધાડિયું બહાર આવ્યું. હા, મેં કેપ્ટન હોશિયાર સિંહ. आधेड़ पातड़ो मिलिट्री मैन जब्बा लहंगा में, आधेड़ स्त्री बेचार जुवानों जुवान स्त्रीओ अने चार पांच टाबरियाओ भेगा थई गयेला। अमने बहार उभेला जोईने कहे आइए। मैं कहूं स्वामी आनंद के देश में से आए हैं, उनके घर का दर्शन करने और आपको मिलने के लिए यहां आए हैं। आटलोच परिचय पूरतो हतो। तरतज आवकार बेवड़ायो, आइए आइए अंदर आइए। अमारो प्रवेश मात्र तेमना घर में प्रवेश न हतो, तेमना हृदय में प्रवेश हतो। अमारो प्रवेश तेमना स्वामी आनंद साथेना संबंध विश्व में प्रवेश हतो।